તારીખ 11/2/1994 શ્રી સમયસર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
જ્ઞાન ને અને ક્રોધાદિ ને એટલે કે જ્ઞાન ના ભાવ અને ક્રોધાદિક ભાવ ને અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. બંનેના સ્વરૂપ એકબીજાથી અત્યંત વિરુદ્ધ છે અને તેને લીધે તેમને ખરેખર પરમાર્થભૂત એટલે ખરેખર આધાર આધેય સંબંધ નથી. શું કહેવું છે કે ક્રોધ થાય છે માટે ક્રોધનું જ્ઞાન થાય છે એમ નથી, શરીર છે માટે શરીરનું જ્ઞાન થાય છે એમ પણ નથી, જ્ઞાન જ્ઞેયના આધારે નથી. અને એ જ્ઞેયમાં ત્રણેય દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, ત્રણેય જ્ઞેય એમાં આવી જાય છે. જ્ઞાન જ્ઞાનના કારણે છે, જ્ઞેય જ્ઞેયના કારણે છે. સમજવું સહેલું છે. પરિણામમાંની પ્રેક્ટિસ નહીં હોવાથી અઘરું પડે છે. બાકી તો મહાવરાથી બધું સહેલું જ છે. કોઈ પણ વાત મહાવરાથી તો તદ્દન સહજ અને સહેલી થાય છે. તો અહીંયા કયા પ્રકારે એનો પ્રેક્ટિસ કરવી જોઈએ કે પોતાના ઉપજતા જ્ઞાનને, ઉત્પન્ન થતા જ્ઞાનને કોનો આધાર છે આ તપાસવું. પહેલું પરિણમતા ચાલતા જ્ઞાનને કોનો આધાર છે કે જેથી આ જ્ઞાન ચાલી રહ્યું છે, પ્રવર્તી રહ્યું છે, વિદ્યમાનતા પામી રહ્યું છે. મારી હૈયાતી રાગને કારણે છે કે શરીરાદિને કારણે છે, કોના આધારે મારું જ્ઞાન કામ કરે છે? મારું જ્ઞાન એટલે હું કોના આધારે છું આ તપાસવું જોઈએ. પહેલું તો તપાસતા અવશ્ય માલુમ પડશે કે ખરેખર કોઈના આધાર વિના જ મારું જ્ઞાન પરિણમા કરે છે. હું પોતે જ્ઞાનરૂપ પરિણમન કર્યા કરું છું કારણ કે મને કોઈના અવલંબનની આધારની જરૂર નથી. એમ હોવામાં મને જરાય જરૂર નથી કોઈની. શું જ્ઞાનરૂપ પરિણમવામાં, જાણવારૂપ પરિણમવામાં મને કોઈનો આધાર અવલંબનની જરૂર નથી. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈએ, અવસ્થા ભેદ છે. બાકી એક સમય જો હું કોઈના આધાર વિના પરિણમતો હોઉં, વિદ્યમાન રહેતો હોઉં, તો ભિન્ન ભિન્ન અવસ્થા, દરેક ભેદવાળી અવસ્થાએ પણ હું એમ રહી શકું છું. જો વર્તમાન અવસ્થામાં મને કોઈના આધાર અવલંબનની જરૂર નથી તો ક્યારેય પણ મને જરૂર નથી, કેમ કે એક સમય તે સૌ સમય. પહેલું પહેલું આધાર આધેય પણ આચાર્ય મહારાજે સંવર્ગમાં એટલા માટે લીધું છે કે પ્રથમ આ પ્રકારે પરાધીનતાનું દુઃખ છૂટે છે, પરાધીનતાની બુદ્ધિ એટલે પરાધીનતાનો અભિપ્રાય મટે છે અને જીવને એ પ્રકારની અશાંતિ ને દુઃખનો નાશ થઈ જાય છે કે હું કોઈના આધારે જીવતો નથી, કુટુંબ પરિવારના આધારે જીવતો નથી, પૈસા ટકા ને બીજા સંયોગોના આધારે જીવતો નથી અને શરીરના શ્વાસોશ્વાસના આધારે પણ હું જીવતો નથી. અત્યારે ખબર પડે કે નાડી ધીમી પડી છે, કે હવે જવાની તૈયારી થઈ છે તો પણ મને કઈ વાંધો આવવાનો નથી, કેમ કે મારું જ્ઞાન તત્વ છે એ શાશ્વત છે, એને કોઈના અવલંબનની આધારની જરૂર નથી. ફેરફાર થશે મારાથી બહારમાં ક્યાંક ફેરફાર થવાનો છે, અને એ ફેરફાર થવાથી મારામાં કઈ ફેરફાર થવાનો નથી. ન તો મારામાં કઈ વધે એવું કે ઘટે એવું કોઈ મારું વસ્તુ સ્વરૂપ નથી કે એમાં વધઘટ થાય. જયારે મૃત્યુ આવે ત્યારે આરાધના ન આરાધી શકાય, એ વખતે શું કરવા આરાધના ન આરાધ. જયારે ખબર પડે આરાધના આરાધવામાં કેટલો સમય વાર લાગે, ચાલો કેટલા સમય ની વાર લાગે, વર્તમાનમાં એક પછીના સમયે નહીં, એક સમય પછી આરાધના થઈ શકે એવું નથી. કેવી રીતે? કે પોતાના જ્ઞાન વેદન વડે, પોતાના જ્ઞાન સંવેદન વડે, પોતાના જ સ્વરૂપની સાવધાની કરવી છે. હવે જ્ઞાન સંવેદન લાવવાનું છે, વેદન લાવવાનું છે, ક્યાંથી લાવવાનું છે, ક્યાંથી? તો બસ તે દ્વારા સિદ્ધિ સ્વરૂપની સાવધાની કરવાની છે. વિચાર વિકલ્પ દ્વારા સાવધાની નથી કરવાની, વેદન દ્વારા સાવધાની કરવાની છે. બસ આટલું જ આરાધનાનું સ્વરૂપ છે, આથી વધારે આરાધનાનું સ્વરૂપ નથી. પછી તો એને ભિન્ન ભિન્ન પડખેથી સમજાવ્યું છે, એમાં ગુણ અનંત હોવાથી અનેક ગુણોથી એને સમજાવ્યું છે. સર્વગુણ એમાં સમાવિષ્ટ હોવાથી અને એવું આરાધન સર્વગુણ સંપન્ન હોવાથી અનેક ગુણથી એની વાત કરી છે અનુભવી પુરુષોએ. પણ વાત તો આટલી જ છે, આથી વધારે કોઈ લાંબી વાત છે નહીં એની અંદર. શું આમાં આમાં મૃત્યુ કે જીવન સાથે શું લેવા દેવા છે? મૃત્યુ ને જીવન ને તો શ્વાસ સાથે લેવા દેવા છે, શ્વાસોશ્વાસ પ્રાણ છે ને, એને એને કઈ લબન નથી. એ તો ભિન્ન છે, વિરુદ્ધ સ્વભાવ વાળા છે, અત્યંત વિરુદ્ધ સ્વભાવ વાળા છે. ઠીક, એને કઈ ખરેખર સંબંધ નથી. એક આધાર બુદ્ધિ છૂટે તો આ જગતમાં મને કોઈની દરકાર નથી, કોઈની પડી નથી, કોઈની હાડીબાર નથી. ઠીક, હું મારાથી સ્વયં સંપૂર્ણ પરિપૂર્ણ તત્વ છું. કોઈની સાથે મને આધાર સંબંધ, આધાર લેવાનો સંબંધ મારે કોઈની સાથે નથી. પછી ભય છો, પછી વિક્ષેપ છો. જ્યારે સર્વથી સર્વથા પ્રકારે હું ભિન્ન છું એક વાત, અને મારામાં જોઉં તો મારા પરમોત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ સુખથી સંપન્ન છું કે જે સુખવ્યા બાદ છે ને અચિંત્ય છે. પછી ભય છો, ખેદ છો, વિકલ્પ છો, હે કે કાંઈ પછી અવકાશ રહેતો નથી. માટે સમ્યક દ્રષ્ટિ, નિર્ભય, નિશંક અને નિર્ભય હોય છે. હવે નિર્દ્રામાં કહેશે સમ્યક દ્રષ્ટિ સતત, જ્ઞાનમ સદા વિંદતી, જ્ઞાનને જ વેદે છે એ તો, સદા એ જ્ઞાનને વેદતો એવો સમ્યક દ્રષ્ટિ સતતમ, સતતપણે નિશંક અને નિર્ભય જ હોય છે. એને જગતનો કોઈ ભય ડરાવી શકતો નથી. ખરેખર તો ભય નામનો શબ્દ જ એની ડિક્શનરીમાંથી છૂટી ગયો છે, એક શબ્દ ખરી પડ્યો છે, ભય નથી એને. સાત ભયમાં બધા ભય આવી જાય છે, કોઈ ભય બાકી રહેતા નથી. સાતે સાત ભયનું વર્ણન કર્યું છે અમૃતચંદ્ર આચાર્ય.
સ્વભાવ સરળ હોવા છતાં
કેમ
થતો?
હવે એવું છે, કેમ થતો નથી એનું કારણ વિચારીએ તો, કે આ જીવે ઊંધા પ્રયત્ન દ્વારા વિપરીત વિભાવ રસ એટલો બધો લીધો છે સંયોગનો, શરીરનો ને રાગનો, શુભાશુભ રાગનો, કે હીન સત્વ થઈ ગયો છે. શું? પુરુષાર્થહીન થઈ ગયો છે, એટલે પુરુષાર્થ ઉપડતો નથી, ઉપડતો નથી એનું આ કારણ છે. તો હવે શું કરીને ઉપાડવો? નથી ઉપડતો એ કબૂલ, ચાલો ઠીક. ઉપાડવો કેમ? કે ઉપાડવા માટે એને પહેલી અભિપ્રાયની તૈયારી કરી નાખવી કે જીવનમાં એક જ કામ કરવું છે, આ કામ કરવા માટે મારે કોઈના પ્રતિબંધમાં રોકાવું નથી. ચાર પ્રતિબંધ લીધા છે કૃપાળુ દેવે. સમાજ પ્રતિબંધ, મારું આત્મકલ્યાણ કરવામાં મારે આ સમાજમાં કોઈની હાડી બહાર નથી. બીજો કુટુંબ પ્રતિબંધ, કે કુટુંબ રોકે કોઈ મને મારું આત્મકલ્યાણ કરતા કુટુંબ રોકે તો મારે કુટુંબનો ત્યાગ કરવાની મારી તૈયારી છે, હોવી જોઈએ અભિપ્રાય, તો આ રીતે તૈયાર હોવો જોઈએ. જરા ગાંડી શિક્ષા છે આ, ગાંડી શિખામણ કહેવાય. તમારે કુટુંબમાં ક્લેશ કરાવવો છે એમ કે ઠીક, આ તો પ્રતિબંધથી છૂટવું હોય તો વાત છે. કુટુંબનું મમત્વ કરી કરીને નિરંતર મર્યો છે અને હજી મરવાનો છે, એમાં માટે સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, પછી દેહ પ્રતિબંધ આવે છે. કે આ શરીર આડું અવળું ચાલે તો એની ગણકારમાં નથી. શું શરીરની અપેક્ષા એ આત્માની ઉપેક્ષા કરવી મને નહીં પોસાય. શું શરીરની અપેક્ષા કરી કરીને આત્માની ઉપેક્ષા કરવી મને નહીં પોસાય. શરીરનું થવું હોય તે થવું, કાલ પડવું હોય તો આજ પડે. ઠીક, એકવાર થયું હતું એ, હા બેન શ્રી કઈ દવાની વાત ચાલી હશે, એમને બહાર કઈ હોસ્પિટલમાં દવાખાનામાં દાખલ થવાની કોઈ વાત ચાલી હશે. બિલકુલ નહીં, કે સોનગઢની બહાર જવાનું નથી. શરીર કાલ પડતું હોય તો ભલે આજ પડે, શું ક્યાંય જવું નથી. ગમે એટલી વેદના થાય, ગમે તે થાય, વેદના થશે તો સ્વરૂપ ભણી દોટ મૂકશું, દોડી જશું સ્વરૂપમાં. એમ કહેતા વેદના ઉપડશે તો સ્વરૂપમાં દોડી જશું અમે, ક્યાંય બહાર જવાની વાત નથી. કાલ પડવું તો હોય તો ભલે આજ પડે, એની કોઈ ચિંતા. વર્તમાન પર્યાયનું જ્ઞાની, પર્યાયનું જ્ઞાનીને મમત્વ હોતું નથી. આ મનુષ્ય પર્યાય તકે તો ઠીક, વધારે લાંબુ આયુષ હોય તો સારું, એવું મમત્વ જ્ઞાનીને હોતું નથી. કેમ કે આરાધન કરી રહ્યા છે, એને આરાધન કરવાનું બાકી નથી. અપૂર્ણતા છે પણ ચાલુ જ છે પોતાની સ્પીડ, એને શરીર સાથે સંબંધ નથી, શરીરથી ભિન્ન પડી ગયા છે. શરીર હોય તો આરાધન કરવું છે, અને શરીર ન હોય તો આરાધન જ કરવું છે. શરીરને કારણે આરાધન નથી કરવું, અને હવા નહીં હોવા કે આધાર નથી આરાધનાને. એવાનું નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપ છે, એ શરીરને આધારે આરાધના થતી નથી. દેહ પ્રતિબંધ, પછી છેલ્લો સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. અનુભૂતિને રોકનારા કોઈ ભાવ હોય તો તે સંકલ્પ વિકલ્પ છે. તૈયારી એવી કરવી જોઈએ અભિપ્રાયમાં, હો પછી પરિણામ આવશે, કે ચાર માંથી એકે પ્રતિબંધ મને રોકી શકે, મને મારું કાર્ય કરતા રોકી શકે, એમાં મારી બિલકુલ તૈયારી નથી. એ રીતે હું તૈયાર નથી, શું જરાય તૈયાર નથી. મારે મારી રીતે મારું કામ કરવું છે, કોઈ પણ પ્રતિબંધ વિના મારે મારું કાર્ય કરવું જ છે, કોઈ પણ કિંમતે કરવું છે, કોઈ પણ ભોગે કરવું છે. કેમ કે મેં સિદ્ધ પદ નું પ્લાનિંગ કરેલું, નાનું 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 એવું પ્લાનિંગ નથી કર્યું, સિદ્ધ પદ નું પ્લાનિંગ છે મારું, જગત નું સર્વોત્કૃષ્ટ પ્લાનિંગ છે. એટલે એની જ મુખ્યતા હોય ને બીજા કોઈની મુખ્યતા હોય શકે, એટલી ગંભીરતા અને સિન્સિયરિટી આવે અને પુરુષાર્થ ન ઉપડે એવું કોઈ દિવસ બને નહીં. સહજ જ પુરુષાર્થ ઉપડે. સંકલ્પ વિકલ્પ એ પોતે પરમા સુખ બુદ્ધિ ના આધાર બુદ્ધિ ને લઈને સંકલ્પ વિકલ્પ છે. થોડો પરમા સુખ બુદ્ધિ અને પરમા આધાર બુદ્ધિ ને લઈને સંકલ્પ વિકલ્પ છે. મને આની જરૂર પડશે, મને આની જરૂર પડશે, નહીતર હું સુખી નહીં થાવ, નહીતર મને પ્રતિકૂળતાઓ આવશે, મારી અનુકૂળતાઓ ચાલી જશે, હું શું કરીશ, એને લઈને સંકલ્પ વિકલ્પ છે. પણ જેને કઈ ન તો અનુકૂળ કઈ છે, ન તો કઈ પ્રતિકૂળ છે, એને સંકલ્પ વિકલ્પ નો પ્રતિબંધ થવાનો નથી. પહેલી આ તૈયારી કરવી પડે, આ શરત પહેલી આકરી છે, પછી બધું સુગમ ને સરળ છે, પછી સત સુગમ ને સરળ છે, એ પહેલા સુગમ ને સરળ નથી, અનંત કાળ ગયો છે, દુર્લભ થી દુર્લભ છે. કૃપાલુ દેવ તો બીજું કે છે ભાઈ કે સત સુગમ ને સરળ છે પણ સત ના દાતા સુગમ ને સરળ નથી. ભગવાન મુક્તિ આપવામાં ઉદાર છે પણ ભક્તિ આપવામાં કેમ કૃપણ છે? શું કેવા વ્યંગ કર્યા છે? અનંતાજીઓ મુક્ત મુક્ત પામી ગયા. અનંતાજીઓ મુક્તિ ને પામ્યા તો ભગવાને ઘણાને મુક્તિ આપી પણ એટલા ભક્તિ વાળા નથી જોવામાં આવતા. અનંતા ભક્તિ વાળા નથી જોવામાં આવતા, મુક્તિ વાળા અનંતા જોવામાં આવે છે. તો મુક્તિ આપવામાં આટલા ઉદાર છે એવા ભગવાન ભક્તિ આપવામાં કેમ લોભ કરે છે? ભક્તિનો મહિમા ગાયો છે એમણે. શું જીવને બહુમાન આવતું નથી? શું મહાત્મા પ્રત્યે મોહ થતો નથી એમ લખ્યું છે? ઠીક, આ એક કેવી વાત છે કે જીવજીવોને મહાત્મા પ્રત્યે મોહ જ ન થયો એમ કે ઠીક, એટલે ભક્તિ ના આવી. શું એટલે તપાસે તો ખબર પડે, સમાજ પ્રતિબંધમાં રોકાણો છું, કુટુંબ પ્રતિબંધમાં હું રોકાણો છું, દેહ પ્રતિબંધમાં હું રોકાણો છું, ક્યાં રોકાણો છું? આ ત્રણ ને લઈને સંકલ્પ વિકલ્પ છે. આ ત્રણ પ્રતિબંધ ટાળો એટલે સંકલ્પ વિકલ્પ ટાળવા કઈ અઘરા નથી. પછી શું પછી તો એને એને કોઈ બેસવાનું સ્થાન નથી. વિકલ્પ ને ક્યાંય જઈને બેસવાનું સ્થાન નથી. જેમ કોઈ મહાસાગરમાં એક વાણ હોય એના ઉપર ચકલી હોય એ ઉડી ઉડીને ક્યાં જાય? ફરીને વાંકો મારીને પાછી વાણ ઉપર આવે, આટો મારીને વાણ ઉપર આવે. કેમ કે દરિયામાં તો કોઈ એને બેસવાનું ઝાડ નથી, કોઈ મકાન નથી, કોઈ સ્થળ નથી, પાણી ઉપર ક્યાંય બેસી શકે નહીં. મોટા મોટા મોજા ઉછળતા હોય સમુદ્રમાં, ચકલી ક્યાં બેહે? આટો મારીને ત્યાં જ આવવું પડે, આટો મારીને ત્યાં જ આવવું પડે. એમ પછી પરિણામ જાશે ક્યાં? આ ત્રણ પ્રતિબંધ નથી એના પરિણામ જાશે ક્યાં? એને બે એને જવાનું કોઈ ઠેકાણું નથી બેસવાનું. એ પરિણામ ને ચકલી સીધી અહીંયા સ્વરૂપ ઉપર આવીને બેસે. હા, એકસો 72 માં એ જ લીધું છે ને, પ્રતિબંધ સર્વ પ્રતિબંધ રહિત થઈને ભક્તિ કરવી. ઉદાસીનતાના ક્રમ સેવામાં એ વાત હતી, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, એ ક્રમમાં આ વાત લીધી છે. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, દેહ પ્રતિબંધ ને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, એ ચારે પ્રત્યે ઉદાસ થઈને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવો. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, પણ આ ચાર ક્રમ સેવીને. એ વગર ભક્તિ જ નથી. ખરેખર તો સંસારની ભક્તિ છે, આ તો આડંબર કરે છે. જો આ રીતે ઉદાસ ન થાય, સત્પુરુષની કે આત્માની ભક્તિ કરતો જ નથી, દેખાવ માત્ર છે એમ છે. પછી તો ઉદાસીનતાનો બીજો શું અર્થ કરવો? પછી સ્થાન કેવું છે ઉદાસીન થવાનું? આ ચાર ઠેકાણા સિવાય પછી ઉદાસીન થવાનું કોઈ સ્થાન નથી. અચ્છા, લલ્લુજી મુનિને પત્ર લખ્યો છે 26મા વર્ષમાં કારતક શુદ્ધ 14 એટલે જ્ઞાન થયા પછી 15 દિવસમાં આ પત્ર લખાણો છે. એમનો પહેલો પ્રશ્ન, અચ્છા, તો એમને સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ આવું સંબોધન કર્યું છે. સાધુ હતા તો કે તમે સત્નાજી જિજ્ઞાસુ છો અને માર્ગ પામવાની તમારી બુદ્ધિ થઈ છે, માર્ગને અનુસરવાની તમારી મતિ થઈ છે, તો આ રીતે અનંતકાળથી પોતાને પોતાના વિશે જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે જ્યાં મતિની ગતિ નથી. એ પોતાનું સ્વરૂપ એવું છે કે જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? એ બાબતમાં તમને શું લખવું? તો કે શું કરવું? કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવીને સત્પુરુષની ભક્તિમાં લીન થવું. સત્પુરુષની ભક્તિમાં લીન થવું, આત્માની ભક્તિનું કેમ નહીં કીધું હોય? હે, એ વગર આત્માનો પત્તો લાગે એવું નથી. એમ છે, કદી કોઈને સત્પુરુષ મળ્યા વિના સ્વરૂપ સમજાયું હોય એવો એક કેસ પણ હજી બન્યો નથી અને બનવાનો નથી. એક સિદ્ધાંતિક વાત છે, વસ્તુ સ્થિતિ છે. તો જ્ઞાનની મુખ્યતા આવશે, કારણ કે સત્પુરુષને ઓળખતા સત્પુરુષની ભક્તિ થાય છે. ઓળખ્યા વિના ઓક સંજ્ઞાએ જય જયકાર બોલાવ્યો છે, ગુરુદેવની જય હોય એ બધું નકામું ગયું છે. આજે ગુરુદેવનો જય બોલાવ્યો, કાલે જ ગુરુદેવની વિરાજના થતા વાર રાખશે નહી. સમ્યક સૌભાગભાઈ નો છે ને 335 ઉદાસ પરિણામ આત્મા ને ભજા કરે છે. નિરૂપાયતા નો ઉપાય કાળ છે, એ પોતાના પરિણામ છે. અને બે વખત નીચે લખ્યું છે, આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજા કરે છે. છેલ્લે પણ લખ્યું છે, ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. એક પત્રમાં મથાળું બાંધીને નીચે બે વખત એ વાત લીધી છે. શું વચ્ચે લખ્યું છે, સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજવામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ પડે છે. સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા? જો આ પ્રશ્ન તો સ્વભાગભાઈએ કર્યો છે, જીવોને સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા? એમને તો ઓળખાઈ ગયા હતા, આ તો 25મું વર્ષ ચાલે છે. એ વગેરે પ્રશ્ન ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી અને તે વળી અલ્પકાળ રહે છે એટલે ધારેલું લખી શકાતું નથી. કેમ કે આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજા કરે છે. હા, એ વચ્ચે જ અત્યંત સમજણ કરે છે. એટલે કે તમારા પત્રનો સ્વવિગત ઉત્તર લખીએ એ લખવાના પરિણામમાં પણ અમારી ઉદાસીનતા છે એમ કેવું છે. નહીતર એમના પ્રિય સખા છે, એમના પ્રત્યે ઘણી લાગણી. અને એમને તો શું છે કે આત્મા આશ્રિત એટલું બધું આત્મરસ વાળું પરિણામ હતું, એટલું બધું આત્મરસ વાળું પરિણામ હતું કે ક્યાં એમનું ચિત્ત ચોંટતું જ નહોતું. એટલી બધી જ્ઞાન દશા શરૂઆતથી જ તીવ્ર હતી, બહુ જોરથી પ્રવેશ છે. આમ તો જો કે પ્રવેશ જોરથી થાય છે, પણ કેટલાક જ્ઞાનીઓનો બહુ જોરથી પ્રવેશ થાય છે. જોર જોરમાં પણ તારતમ્યતા વધારે હોય છે, જોર વગર તો પ્રવેશ જ નથી. પણ કોઈ કોઈ જ્ઞાનીનો અતિશય જોરથી પ્રવેશ હોય છે, એવો પ્રવેશ એમનો છે. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. એટલે આ મુમુક્ષુઓ જે ધ્યાન ભાવ ચડી જાય છે ને, એ ધ્યાન કરો, મૌન કરો, ધ્યાન કરો, હા, એ લાઈન બરાબર નથી મુમુક્ષુને. આ બે ચાર જગ્યાએ આવો સંકેત કર્યો છે. શું કે કોઈ જીવ એમ ઈચ્છે કે ધ્યાનથી કલ્યાણ થાય કે યોગથી કલ્યાણ થાય, તો એ ભ્રાંતિ છે. 466માં છે, જો ભાઈ પણ ક્યાં 466 જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષ ના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે. માટે એવા બધા વિકલ્પ મૂકી દેવા. પેલા જ્ઞાની ને ગોત એમ કે છે, આ બધા વિકલ્પ છોડીને પેલા જ્ઞાનીને સત્પુરુષને ગોત એમ કે છે, નહીં કલ્યાણ થાય. અને અત્યારે થાય છે, વાંચી વાંચી સાંભળી સાંભળીને થાંક્યા હોય ત્યારે હવે કાંઈક યોગની ને ધ્યાનની ને શિબિરમાં જઈએ ને કાં તો કાંઈક મૌન પાળીએ ને કાં તો આમ કરીએ ને તેમ કરીએ, એ બધા ખોટા ઉપાય છે. શું બીજે રસ્તે ચડી જવાની, ઉન્માર્ગે જવાની વૃત્તિ થઈ જાય છે. પછી માર્ગ હાથમાં નથી આવતો એટલે ઉન્માર્ગે જવાની જીવની વૃત્તિ થઈ જાય છે. એટલે જો જે વાસ્તવિક જ્ઞાનીને અન્ય ઈચ્છે એમ ન ઈચ્છે કે હું એકાંતમાં બેન ધ્યાન કરી લઉં, હવે એમ ન ઈચ્છે. શું એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાની ને ઈચ્છે છે, શું માત્ર જ્ઞાની ને ચાહે છે, જ્ઞાની ને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો જ્ઞાની થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. આથી વધારે કઈ જોયું, વિકલ્પ નો આશ્રય એક બાર જ્ઞાની સિવાય બીજું કોઈ ન જોઈએ, નહીતર વિકલ્પે નથી જોઈતો. શું વિકલ્પ હોય તો એ જ્ઞાની ની ઈચ્છા નો, નહીતર વિકલ્પે નથી જોઈતો. જાઓ ઠીક, સોગાનીજી ને કહ્યું, અરે વિકલ્પ તુજે તેરી આયુષ પ્રિય હો તો ગુરુ ચરણ મેં લે ચલ, વરના ગુરુ કા દિયા હોવા શસ્ત્ર તા નાશ કર દે ડાલેગા. શું તારે જીવવું હોય તો મને ગુરુ ચરણ માં લઈ જા, એટલે મારો એટલો જ વિકલ્પ છે. શું ગુરુ ચરણ સિવાય મારો વિકલ્પ નથી, એટલો વિકલ્પ હોય તો હજી હું ભલે રહ્યો ચાલો, એનો મને વાંધો નથી. ઠીક, હા એ તો શું છે, ગુરુના સાનિધ્યમાં, ગુરુના ચરણ સાનિધ્યમાં એનો આત્મા અંદર થી આવિર્ભૂત થાય છે, બોલે ત્યારે ને મૌન રહે ત્યારે પણ. ઠીક, બોલે ત્યારે તો ખરું પણ મૌન રહે ત્યારે પણ. આપણે તો ઘણા દાખલા જોયા છે કે કોઈ બીમાર હોય તો ગુરુદેવ સામે ચાલીને જતા, ખબર પડે કે ફલાણા બીમાર છે એટલે ગામ કે પરગામ. અમારા શાંતિભાઈ, જેના નિમિત્તે હું સોનગઢ આવ્યો હતો, શાંતિભાઈ ગઠાડી વાળા, હા ખબર પડી સાહેબ હોસ્પિટલમાં દાખલ કર્યા છે ને આપને એ સ્મરણ કરે છે, આપને યાદ કરે છે, ભલે આજે જ જઈએ કાલ નહીં. શું સવારમાં વ્યાખ્યાન પહેલા જઈને વાત કરી તો કે ભલે વ્યાખ્યાન પછી આપણે ત્યાં જઈશું, ભાવનગર ચાલશું સીધા જ આવ્યા. શું હવે કાંઈ ન બોલે ને એમને આવતા દેખે ને ત્યાં પરિણામ ફરી જાય, ખાટલામાં પીડ્યા હોય મુમુક્ષુ અને ગુરુના આવતા જોવે ને ત્યાં એના પરિણામ બદલી જાય, બદલી જાય કે ન બદલી જાય, પ્રત્યક્ષતાનો આ ફરક છે, પરોક્ષતા અને પ્રત્યક્ષતામાં બહુ મોટો ફરક છે. શું બરાબર નથી, ઠીક બરાબર નથી. કારણ એ છે કે એમનું જે જીવન છે એ પોતે જ બોધ સ્વરૂપ છે, માગવાનો ક્યાં પ્રશ્ન રહે છે. અચ્છા એક હવે બહુ સાદો દાખલો લઈએ, આપણે આપણે કોઈને ત્યાં જઈએ છીએ, આપણા ઉપર એનો અપાર સ્નેહ છે અને આપણે એમને ત્યાં ગયા, બરાબર છે, ખૂબ પ્રેમથી એમણે આપણને આમંત્રણ આપ્યું છે, આપણે પ્રેમથી એના ઘરે ગયા છીએ, છતાં કોઈ ચીજ વસ્તુ કેમ માગતા નથી, માગીએ છીએ. સામાન્ય રીતે ખૂટા પેલા જ ફેરસતા હોય તો માગવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે, એમ તો સતત રેડે છે, માગવાનો પ્રશ્ન તો ઉપસ્થિત જ થતો નથી. પણ જે એના ચરણ સાનિધ્યમાં બહુમાનથી નિવાસ કરે છે એને સતત બોધ એનો પરિણમે છે, એને માગવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો. જે માગે છે એનું લક્ષ્ય એને ભક્તિ અને બહુમાન ઉપર નથી. બહુ સૂક્ષ્મ વાતો કરે છે, પ્રેક્ટિકલ સાઈડથી જુઓ તો બહુ સૂક્ષ્મ વાતો કરે છે. શું એમની પાસે દુનિયાની પંચાયત તો છે નહીં, વિષય તો એમનો હરી ફરી ને એક જ છે, હરતા ફરતા ને ભજો રામ રામજી, આ સિવાય ને તો બીજું કઈ છે નહી. શું તો એ તો એક જ વાત ને ભજે છે, એક જ આત્મા ને ભજે છે, તો માગવાનો તો પ્રશ્ન રહેતો નથી. એના સાનિધ્યમાં રહીએ તો એને મળ્યા જ કરે છે, માગવાનો ક્યાં પ્રશ્ન રહે છે? સાનિધ્યમાં કોણ રહી શકે? બહુમાન હોય એ રહી શકે, ભક્તિ હોય તો રહી શકે નહીં, બહુમાન હોય એ રહી શકે. સીધી વાત છે, નહીં તો ટકી જ ન શકે, એને કંટાળો આવે અને એને મને ક્યાંય ને ક્યાંય વિચારો દોડ્યા કરે. માત્ર જ્ઞાની ને ઈચ્છે છે તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઈચ્છે છે, ઓળખે છે, ઓળખીને ભક્તિથી ભજે છે. બસ આ ઉત્તમ મુમુક્ષુની વ્યાખ્યા. જા મુમુક્ષુ ત્રણ પ્રકારના લીધા ને, જગન્ય, મધ્યમ અને ઉત્તમ. આ ઉત્તમની વ્યાખ્યા અહીંયા મળે છે, કોર્ડિનેશન કરી લેવું. ઠીક, ચોક્કસ બહુ અલ્પકાળમાં પામી જાય. પામી જવાનો નહી, પામી જવાનો જ એમ સમજી લેવું. શું ઉત્તમ મુમુક્ષુતા, એ તો જ્ઞાની નું પ્રિસ્ટેજ છે. આગળ આંગણામાં આવી ગયો, એ ઘરમાં પગ મૂકે એટલી વાર છે, આંગણામાં આવેલો જીવ છે. તો શું આધાર વિના એટલે શું? કે પોતે અજાણ્યો છે એનું એને ભાન છે, પોતાની યોગ્યતા નું ભાન છે. એ એક બહુ સરસ પૂજ્ય બેનશ્રી લખ્યું છે કે પાત્ર જીવ જ્ઞાની પુરુષને, સત્પુરુષને કે ગુરુને માથે રાખે છે, પણ મારું કાર્ય મારે મારા પુરુષાર્થથી જ કરવાનું છે એટલું એને સતત ભાન હોય છે. કેમ કે મોટા પુરુષને કાંઈ કામ ન સોંપાય. ભાઈ તમે જરાક રસ્તામાંથી એમ કરજો ને, દૂધી મળત લેતા આવજો ને, મારા ઘરે શાક કરવાનું છે. તમે આવવાના છો ને મારા ઘરે, તો રસ્તામાંથી મારા ઘરે શાક કરવાનું છે, જરાક શાક થોડુંક લેતા આવજો એમ કહેવાય. એમ પોતાનું કામ મોટા પુરુષને કાંઈ સોંપવાનો તો પ્રશ્ન રહેતો નથી. મારું કામ તો મારે જાતે જ મારે કરવાનું છે, પણ એમનું એમણે માર્ગ જોયો છે એટલે માર્ગ મને ચીંધી શકે છે, અને એ માર્ગ ચીંધ્યાનો કેટલો બધો ઉપકાર ગાય છે મુમુક્ષુ, એનો એ પુરાવો છે. મુમુક્ષુની સજ્જનતા કેટલી, તરસો થયો એને કોઈ પાણી પાય ને તોય ભૂલે નહીં. તરસો થયો તેથી પાણીની ભલે કિંમત ન હોય, પણ જેથી મને તરસ લાગી તેથી પાણી પાયું છે તો એનો ઉપકાર ન ભૂલે. તો અનંત જન્મ મરણ મટાડવાનો માર્ગ ચીંધે, એનો ઉપકાર કેવી રીતે ભૂલાય? એનો ઉપકાર કેવી રીતે ગવાય ને કેવી રીતે ભૂલાય, આ સવાલ છે. એટલે એ સમજે છે કે ભલે કઈ દેતા નથી લેતા નથી, પણ માર્ગ ચીંધે છે એ કઈ ઓછી વાત નથી. અને એ માર્ગ ચીંધનાર ન મળ્યા હોત તો આ વિચારી લે છે. મુખ્ય શું વાત વિચારમાં આવી જાય છે કે એ માર્ગ ચીંધનાર ન મળ્યા હોત તો અનંત કાળથી રખડતો એવો હું, હજી કોને ખબર છે કે કેટલો અનંત કાળ રખડત? હજી મારો અનંત કાળ રખડવામાં જાત, દુઃખમાં જાત, એટલે એનો ઉપકાર એ ભૂલતા નથી, ભૂલી શકે નહીં. એટલે એવો જે પ્રકાર એનો કુદરતી ભજે છે, એને પ્રસિદ્ધ કર્યો છે, એને દર્શાવ્યો છે, એવા વચનો દ્વારા એ ઉપકારને દર્શાવ્યો છે, બીજું કઈ નથી એમાં. કેવો ભાવ આવ્યો છે? અનંત તીર્થંકરોથી પણ મારા કરતા તો ગુરુ મને તો અધિક છે, મારા માટે તો એ અધિક છે, અનંત તીર્થંકરોથી પણ અધિક છે. કેમ કે અનંત તીર્થંકરોના સંયોગમાં જ્ઞાને હું જે ન પામ્યો એ હું અહીંયા પામ્યો છું, માટે મારા કરતા તો એ બધા મારા તો એને બધા કરતા મને તો એ અધિક જ છે. એમ જ આવે, પણ બીજી રીતે આવે નહીં. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. 100 વર્ષ પહેલા એમણે લખ્યું એ સોગાની જે દરેકને એમ જ હોય, બીજી રીતે હોય જ નહીં. પરમાર્થ ભૂત આધાર આધે સંબંધ નથી, એ સંસારના પદાર્થો માટે છે. શું એ મુમુક્ષુને સંસારના પદાર્થો માટે છે? મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાની માટે એને એમ લેવાનું હતું અને તેની તો સ્વચ્છંદ થઈ જશે પાછો. જ્ઞાની એમ લેતા નથી, જ્ઞાન થયા પછી, આવું જ્ઞાન થયા પછી જ્ઞાની એમ લેતા નથી. એ એમણે લીધું છે. આપણે 291 હતો, 491 હતો, તમે જે પાંચવામાં ત્યાં નક્કી કર્યો હતો એ 491 હતો ને. 491માં પહેલું અમે ત્યાંથી શરૂઆત કર્યું હતું, ત્યાં દેવલાલીમાં 491 થી. નીચે બોલાવ શ્લોક ને નીચે. સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિ થી મુક્તપણે વર્તતા હોઈએ. અમે તો મુક્તપણે વર્તે, અમને આદિ વ્યાધિ ઉપાધિ કઈ અડતી નથી. તો પણ સત્સંગ ને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ છે, નહીં મટે. સત્સંગ માટેની અમારી જે ભક્તિ છે, ભક્તિ કીધું, સત્સંગ માટેની પ્રિયતા નથી લીધી, ભક્તિ શબ્દ વાપરો છે. શું સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું? કેવું? સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને તો વિશા કરે છે, ભૂલાતું નથી. અહોરાત રાત્રિ દિવસ એનો મહિમા અમને છૂટતો નથી. તથાપિ ઉદયી જોગ અને પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. હા, ઘણું કરીને કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી, બારમાં ગમે તે થઈ જાય તો. એટલે તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર કરીને વર્ત્યા કરે છે. જ્ઞાન દશામાં આ વાત છે, 27મા વર્ષ. એટલું સત્સંગનું મહત્વ અહોરાત્ર વૈશા કરે છે એમને. અને એનો જે સંયોગ નથી મળતો, અંતરાય પીડ્યો છે, એનો ખેદ પણ મળતો નથી અમને. અહોરાત્ર એનો ખેદ રહે છે, એ તો સામે સામે જોઈએ. એવી વાત છે, એમાં આધાર બુદ્ધિ નથી થઈ જતી, જોવાની ખૂબી છે. એમાં જ્ઞાનીને નિમિત્તાધીન બુદ્ધિ નથી થઈ જતી, પછી એ મૂર્ખાઈ ગણા કરે છે. એમ નથી થતું આમાં, એમ કે છે. એમાં વિવેક છે, આ કે ઉપયોગ બહાર જાય છે, શું કરીશ તું? જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે, મુનિનો ઉપયોગ બહાર જાય છે, કરશે શું? ઉપયોગ બહાર જાય એનું શું થાય? પરિણામનો એવો સ્વભાવ છે કે સંસ્કાર ન એ પરિણામ અન્ય સંસ્કારને ગ્રહણ કરે છે. સંસ્કાર ન એ પરિણામ છે એ જ્યાં જ્યાં જાય ત્યાં એના સંસ્કાર ગ્રહણ કરે છે, જે ઠેકાણે જાય એ ઠેકાણે. એ સંસ્કાર ન એનો ધર્મ છે. અસંસ્કાર ન એ સંસ્કાર નહીં ગ્રહણ કરવાનો ધર્મ છે. સંસ્કાર ન એ સંસ્કાર ગ્રહણ કરવાનો ધર્મ છે. બે એક સાથે છે, ઠીક. પેન્સિલ ને એની કાઢવી પડે અને કાંટા ને એની કાઢવી પડે નહીં, એનો દાખલો આપ્યો છે. સંસ્કાર ને એ પેન્સિલ ને એની કાઢવી પડે ને અસંસ્કાર ને એ કાંટો કુદરતી જણી વાળો હોય. 47મા બે નહીં ચાલ્યા છે. વિવેક કરે છે, જ્ઞાની જાણે છે, પોતાનો અનુભવ બોલે છે. અને શાસ્ત્ર શીખવાની જરૂર નથી, પોતાના અનુભવથી ખબર પડે છે કે અહીંયા જોઉં છું તો આવા પરિણામ થાય છે, આ નિમિત્તમાં આવા પરિણામ થાય છે, આ જગ્યાએ આવા પરિણામ થાય છે, ક્યાં મારે જવું મારે નક્કી કરવું પડશે. અને સામાન્ય રીતે બુદ્ધિવાળા માણસો પણ વિવેક નથી કરતા કે આપણે કોની સોબત રાખવી, કોની સંગત કરાય ને કોની ન કરાય, દારૂડિયાની સંગત ન કરાય, એવી રીતે નથી આવતું. હા, ખૂન કરતો હોય, ગુંડો હોય, એની સંગત ન કરાય, સજ્જનોની સંગત કરવી જોઈએ. અહીં તો લૌકિક બુદ્ધિમાં લોકો સમજે છે કે મેન ઇઝ નોન બાય ધી કંપની હી કીપ્સ. હા, એ કેવી સોબત રાખે છે એના ઉપરથી તેની ઓળખાણ થાય છે, એની સોબત શું છે. આ તો પારમાર્થિક વિવેક છે. આ તો અંદરમાં જે ભેદ જ્ઞાન કરે છે એનું પ્રકરણ ચાલે છે. કે મને કોઈ પણ પ્રકારે ક્રોધાદિનો આધાર નથી, શરીરનો આધાર નથી, સંયોગનો આધાર નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક ક્રિયા છે તેમ ક્રોધાદિકનું સ્વરૂપ જાણન ક્રિયા છે એમ, કોઈ રીતે સ્થાપી શકાતો નથી. જે સ્વરૂપ વિપરીતતા છે એમાં એકનું સ્વરૂપ બીજાને છે એવું કોઈ રીતે સ્થાપી શકાતો નથી. તો કે મને તો અનુભવ થાય છે કે ક્રોધ મને થયો, તો કે તારું ક્રોધ સાથેનું અભેદ એકત્વ રૂપ પરિણમન છે. ખરેખર આત્મા કે જ્ઞાન બે માંથી કોઈ ક્રોધ રૂપે થઈ શકતો નથી. કરવું હોય તો થઈ શકતું નથી. જ્ઞાનના પરિણમનને ક્રોધ રૂપે કરવું હોય તો થઈ શકતું નથી. એટલે એ તારી એકત્વ અનુભવની જે ભૂલ છે એ ભૂલ એક ભ્રમણાનો પ્રકાર છે, બીજું કાંઈ નથી, વસ્તુ સ્થિતિ નથી. એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. જાણન ક્રિયા જાણવા રૂપે અને ક્રોધાદિ ક્રિયા ક્રોધાદિ રૂપે પ્રકાશે છે, અથવા જાણન ક્રિયા મારાપણે પ્રકાશે છે, ક્રોધાદિ ક્રિયા પરપણે પ્રકાશે છે. પ્રકાશે છે બે, કેમ કે બંનેની હયાતી જણાય છે સ્વપર પ્રકાશકપણામાં. પણ જ્ઞાન ક્રિયામાં સ્વપણું છે, ક્રોધાદિ ક્રિયામાં પરપણ જાણવું છે. પરપણે જાણો તો ભેદ જ્ઞાન થાય, સ્વપણે જાણો તો મિથ્યા થાય. પરપણે જાણો તો સમ્યક થાય ને સ્વપણે જાણો તો મિથ્યા થાય. બસ સીધી વાત છે. અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન છે. એના સ્વભાવ અને સ્વરૂપ ભિન્ન હોવાથી બંને ભિન્ન વસ્તુ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેપણું નથી. જો ક્રોધાદિ શબ્દ ના વાપરો ત્યાં મૂળ માહિતી એવી નાસ્તિક જ્ઞાન 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 જ્ઞાનયો યો આધાર આધેયત્વમ જ્ઞાન અજ્ઞાનયો હો. શું નાસ્તિક જ્ઞાન અજ્ઞાનયો હો આધાર આધેયત્વમ. પેરેગ્રાફનો છેલ્લો જ્ઞાન ને અજ્ઞાન ને આધાર આધેયપણું નથી, કેમ કે એમાં જ્ઞાન નથી. ક્રોધાદિમાં દેહાદિમાં જ્ઞાન નથી, એ જ્ઞાન વગરની ચીજ છે, જ્ઞાન વગરની વસ્તુ છે. તો જ્ઞાનને જે જ્ઞાન વગરની વસ્તુ હોય એનો આધાર જ્ઞાનને શેનો હોય, શું કરવા હોય, શા માટે હોય, કે એવાનો પ્રશ્ન રહેતો. એ જ વાતને વિશેષ સમજાવવામાં આવે છે. વળી એ જ વાતને વિશેષપણે સ્પષ્ટ કરીને આચાર્ય મહારાજ સમજાવવાની કૃપા કરે છે. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશનો આધાર આધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રબળતી નથી. શું કેવું છે કે એક આકાશ છે એ દશે દિશામાં જેનું અપરિમિત ક્ષેત્ર છે, દશે દિશામાં જેના ક્ષેત્રની કોઈ હદ નથી, સીમા નથી, એવું એક દ્રવ્ય છે, જગતની વસ્તુ છે એવી, એ કોના આધારે રહી છે? ખાલી જગ્યા તો ક્યાં ક્યાં, એક દશે દિશામાંથી ખાલી જગ્યા તો ક્યાંય છે નહીં. ચાર દિશા, ચાર વિદિશા, વિદિશા એટલે ખૂણા, અને ઉપર ને નીચે, દશે દિશાની અંદર ક્યાંય ખાલી જગ્યા નથી. બધે આકાશ વ્યાપક છે, અનંત 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 અનંત, પાછળ ક્યાંય ખાલી જગ્યા. તો એવડા મોટા આકાશને કોના આધારે રહ્યું છે? ચાલો વિચારો જો, એમ કે છે શું કે જો એનો આધાર આધે ભાવ વિચારવામાં આવે તો આકાશને કોઈ અન્ય દ્રવ્યમાં આરોપવાનો, છ દ્રવ્ય તો એમાં પરમાણુ વધ છે, જે પાંચ દ્રવ્યનો લોક છે એમાં લોકાકાશ કરીને છઠ્ઠું દ્રવ્ય લીધું છે, પણ તે એનો જ અંશ છે, તો આકાશનો છે. એ કેવડો છે? ચૌદ બ્રહ્માંડ છે એ પૂરા આકાશમાં એક રાયના દાણા જેટલો દેખાય છે, આટલો નાનો છે. તો કોનો આધાર લે આકાશ પછી? હવે કયો કોઈ દ્રવ્ય તો બાકી રહેતું નથી. કે આકાશને અન્ય દ્રવ્યોનો આધારનો કોઈ આરોપ લગાડી શકાય એવું છે નહીં. એટલે એ અશક્ય છે, એને કોઈનો આધાર હોવો તે અશક્ય છે. બુદ્ધિમાં સમજણમાં ભિન્ન આધારની અપેક્ષા જ ઉત્પન્ન થતી નથી. આકાશનું જો સ્વરૂપ સમજવામાં આવે તો, અને તે નહીં પ્રભાવતા. એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. શું સમજાય છે કે આકાશ આકાશની અંદર નિરાલંબ નિરપેક્ષપણે રહેલું છે, આકાશને કોઈનો આધાર હોઈ શકે નહીં. અને તેથી એવું સમજી જનારને પર આધાર આદિ પણ ભાસતું નથી. આ દ્રષ્ટાંત છે. આકાશને બીજાનો આધાર આધે હોય એવી કોઈ વસ્તુ સ્થિતિ જોવામાં આવતી નથી, ભાષ્યમાન થતી જ નથી. બહુ સારો દ્રષ્ટાંત આપ્યો છે, અકાટ્ય દ્રષ્ટાંત છે. આમાં દલીલ નો કામ આવે, પછી તર્ક નો કામ આવે. આમાં કોઈ અનુમાન તર્ક દલીલ કઈ કામ આવે એવું નથી. કોઈ યુક્તિ થી આ વાતને ફેરવી ન શકાય. શું કે ભાઈ આમાં કઈક બીજું થઈ શકે, અકાટ્ય વસ્તુ છે. જેવી રીતે આકાશ છે ને એવી જ રીતે તારું જ્ઞાન તત્વ, તારા જ્ઞાન તત્વ ને કોઈના આધાર ની જરૂર નથી. જો ને વર્તમાનમાં કોના આધારે થાય છે, તારા પરિણામ ને જો, કોઈનો આધાર મળે તો થાય ને આધાર ન મળે તો ન થાય. શું આ કાગળ છે માટે કાગળ નું જ્ઞાન છે એમ નથી, કાગળ ન હતો મારું જ્ઞાન ન હોત એમ પણ નથી, એમ છે. સિદ્ધાંત સમજાવે છે એવી રીતે જ્યારે એક જ જ્ઞાન ને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, એક જ જ્ઞાન ને એટલે એકલા જ્ઞાન ને એમ લેવું છે, માત્ર જ્ઞાન ને, શું છૂટા જ્ઞાન ને છૂટું જાણીને, આ શરત છે, નહીતર નહીં સમજાય. જો એકલું જ્ઞાન નહીં લેવામાં આવે તો આધાર આધારિત બુદ્ધિ વાળું તો પરમ એકત્વ કરતું જ્ઞાન છે એ તો એમાં નહીં સમજાય. જ્ઞાન એકલું લક્ષમાં લેવું જોઈએ. એવી રીતે જ્યારે એક જ જ્ઞાન ને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, જો અહીં સુધી બધું ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે, શું થોડી ચર્ચા ચાલી હતી ભાઈ, ઇન્દ્રિય જ્ઞાન નો હદ કેટલી, ઇન્દ્રિય જ્ઞાન ની હદ કેટલી કે યથાર્થ સમજણ કરે એટલી. ઠીક, યથાર્થ સમજણ કરે તો વિકાસ પામીને યથાર્થતામાંથી સમ્યક જ્ઞાનમાં આવે, એની પૂર્વ ભૂમિકા ત્યાં સુધી લીધી છે. વિષય કષાયમાં જતું ઇન્દ્રિય જ્ઞાન તો એ છે, શાસ્ત્રમાં જતું જ્ઞાન પરલક્ષને કારણે પરલક્ષી હોવાથી એ છે, પણ સ્વલક્ષી જે પરિણમન છે જ્ઞાનનું એમાં યથાર્થતા આવે તો એ યથાર્થતામાંથી સમ્યક જ્ઞાન પ્રગટે. એની કોઈ સમ્યક જ્ઞાનની ભૂમિકા છે એમાં યથાર્થ ઇન્દ્રિય જ્ઞાન છે, અને તે તત્વ સંબંધિત ઇન્દ્રિય જ્ઞાન છે. શું એના સૂક્ષ્મતાથી વિચારવું પડે. એ રીતે યથાર્થપણે જો જાણવામાં આવે, બુદ્ધિમાં સ્થાપી, બુદ્ધિમાં સ્થાપીને લે છે ને, નહીતર શું થશે કે શાસ્ત્ર સ્વાધ્યાય અને વિચાર સુવિચારણાની ભૂમિકા એ ક્યાં રહેશે, એ ક્યાંય રહેશે નહીં. એટલે યથાર્થ આગમ અનુસાર જ્ઞાન બે પ્રકારે છે, અયથાર્થ અને યથાર્થ. તો જ્યાં સુધી અયથાર્થ છે ત્યાં સુધી પત્તો નહીં લાગે, યથાર્થ થતા એનો વિકાસ પામીને એ સમ્ય જ્ઞાન રૂપે પરિણમી જશે, એનું જ ડેવલપમેન્ટ છે, એનો જ વિકાસ છે. શું પછી દિશા બદલે છે, ઇન્દ્રિયમાંથી અતિન્દ્રિય જ્ઞાન થવાની દિશા એ બદલે છે, પણ દિશા બદલવાનો બોધ એને એ વખતે મળે છે યથાર્થ જ્ઞાનમાં, કે આ દિશા બરાબર નથી, પર તરફ જતું જ્ઞાન બરાબર નથી, ઇન્દ્રિય તરફ વળતું જ્ઞાન બરાબર નથી, મન તરફ વળે છે એ બરાબર નથી, એને એ જ વખતે સમજાવવું જોઈએ. તો જ પાછું વળે, એ જ ન સમજાય તો પાછું ક્યાંથી વળે. જે ભૂમિકામાં ઊભો છે એ ભૂમિકાનો નિષેધ આવે તો ત્યાંથી ઉલ્લંઘન કરીને એને ઓળંગીને આ બાજુ આવે, તો પાછો વળી શકે નહીં. શું કહે છે કે એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપમાંનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્નાધારની અપેક્ષા પ્રભાવતી નથી. જ્ઞાનને એકલું પકડીને વિચારવું જોઈએ અને પોતાના ચાલતા જ્ઞાનને જોવું જોઈએ કે મને આમાં આધાર છે તો હું મારું જ્ઞાન છે, નહીતર મારું જ્ઞાન નથી. જ્ઞેયનો આધાર છે તો જ્ઞાન છે, જ્ઞેયના આધાર વગર મારું જ્ઞાન છે. જો પોતાને પોતાનું જ્ઞાન જ્ઞેયના આધાર વિનાનું ભાષે તો પછી એની આધાર બુદ્ધિ છૂટી જાય. આધાર બુદ્ધિ છૂટી જાય તો બધા પ્રતિબંધ છૂટી જાય. જો આધાર બુદ્ધિ છૂટે તો બધા પ્રતિબંધ છૂટી જાય. દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ પ્રત્યે જે ઉપયોગ જાય છે એમાં એ ઉપયોગનો દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ નિષેધ કરે છે. શું કે છે કે તું અહીંયા અમારો ઉપદેશ તો તને તારા સ્વરૂપમાં લઈ જવા માટેનો છે, અમારા પ્રત્યે રોકવાનો અમારો ઉપદેશ છે નહીં. એટલે જગતના નિમિત્તોમાં અને દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષોના નિમિત્તોમાં ઉલટો સુલટો ફેર છે. જગતના નિમિત્તો એમ કે છે કે તું અહીંયા આવ, બોલો આવે છે તો આ નિમિત્તો કહે છે કે તું પાછો જા, અહીંયા નહીં તું પાછો જા. અમે કઈ એમ કરતું, અમારી પાસે અમારે અમને તારી અપેક્ષા નથી, તને અમારી અપેક્ષા નથી. નિરપેક્ષ અને નિરાલંબ તત્વને એ સમજાવનારા છે, એટલે એમાં એને રોકાણ થવાનું કારણ બનતું નથી, આપોઆપ જ નથી.
દેવ જ શ્રીમંગળ ભગવાન.